પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 72-75 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 24.
એવી જ કોઈ આ પ્રકારની વિશિષ્ટતા સમયસારની કથન શૈલીમાં છે. બીજી ગાથાથી એવી શૈલી ઉપાડી છે. બીજી ગાથા છે ત્યાંથી એ પદ્ધતિ અખત્યાર કરી છે. એ 47મી નો વિષય લીધો છે ત્યાં સુધી સરકાર છે. જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણવો સ્થિત કર્મ પુદ્ગય ના પ્રદેશે પર સમય જીવ જાણવો. ગાથા એવી છે. અર્થ એવો છે એનો કે જીવ જીવ દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે. આમ લીધો જીવ પોતે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે. દર્શન જ્ઞાન ચારિત્ર તો એના ત્રણેય ગુણના પરિણામ છે અને એ ત્રણેય ગુણના પરિણામ દ્વારા જીવ પોતે સ્વાશ્રય કરે અથવા નિજાશ્રય કરે, નિજ અવલંબન કરે ત્યારે એને સ્વસમય કહેવામાં આવે છે. ખરેખર તો આમ છે કે પરિણામ એ કાર્ય છે અને પરિણામ રૂપી કાર્ય દ્વારા જીવ પોતે નિજ અવલંબન લે, અંતર અવલંબન લે ત્યારે એને સ્વસમય ગણવામાં આવે છે. એના બદલે શૈલી આમ લીધી કે જીવ પોતે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે. સ્વરૂપ શ્રદ્ધાન, સ્વરૂપ જ્ઞાન અને સ્વરૂપ ચારિત્ર, સ્વરૂપ રમણતા, સ્વરૂપની એકાગ્રતા રૂપ પરિણામોમાં જીવ પોતે સ્થિત થઈ રહ્યો છે. જીવ પોતે રહ્યો છે, જીવ પોતે એમાં છે એવું તેને નિશ્ચયથી એવું થયું. જીવનું એ પ્રકારે થવું તેને નિશ્ચયથી સ્વસમય કહીએ છીએ. અને જીવ પોતે ઉદ્ગળ કર્મના પ્રદેશમાં સ્થિત થયેલ છે એટલે કર્મ પ્રકૃતિને અવલંબે છે, પ્રકૃતિના ઉદયને અવલંબે છે ત્યારે ઉદ્ગળ કર્મના પ્રદેશમાં સ્થિર થયો છે, સ્થિત થયેલો છે. મિત્ર કઈ સ્વક્ષેત્ર છોડીને બહાર જતો નથી પ્રદેશમાં ઉદ્ગળ કર્મના, છતાં એના અનુભવને અહીંયા પકડાવે છે કે પ્રકૃતિના ઉદયમાં એવો તન્મય થઈને મને થાય છે આ ભાવ, આ રાગ મને થાય છે, આ દ્વેષ મને થાય છે, આ મોહ મને થાય છે, એ પ્રકારે એવો પરિણમે છે કે જો એના એ અનુભવને જુએ તો એમાં જે પ્રકારે અભેદતા થઈ રહી છે બસ તેથી વિરુદ્ધ પ્રકારે એટલે સ્વાવલંબનમાં જે અભેદતા થઈ રહી છે એને સમજાવવા માટે જીવ દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત તે સ્વસમય અને જીવ કર્મ પુદ્ગળના પ્રદેશમાં સ્થિત તે પરસમય એમ એને સમજાવ્યો છે. કેમ કે જીવ પોતે પ્રણમી રહ્યો છે. જો રહસ્યવાચક આ વિષય છે, નિશ્ચયનો આ સહિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની એવી શૈલી અનેક જગ્યાએ આચાર્ય મહારાજ ખુદ કુંકુંદાચાર્ય પણ એ જ શૈલી અપનાવી છે અને અમૃતચંદ્ર આચાર્ય પણ એ જ શૈલી અપનાવી છે. ગુરુદેવને પણ એ જ રહસ્ય ભાષું છે અને તેથી સુરતાલી શક્તિનું જ્યાં પોતે વર્ણન કર્યું છે શક્તિઓ તો ગુણાત્મક છે અને એ ગુણનું વર્ણન છે, છતાં પુત્ર વર્ણન એવી રીતે નથી કર્યું. જે સંકેત ચાલ્યો આવે છે અભિલ વિવિક્ષાનો એ સંકેત એ જ વાતને એ જ પદ્ધતિએ એ પ્રકારે પોતાને સમજવામાં નિમિત્ત થયું હોય એ રીતે અનુભવ ગર્ભિત જ એ વિષય આવ્યો છે. જેમ કે દ્રષ્ટાંત લઈ લઈએ યોગનું કે અંતર્મુખ પરિણામનો એ સંયત પરિણામનું એક સ્વરૂપ છે. અંતર્મુખપણે અનંત ગુણોનું અંતર્મુખપણે પરિણમવું એ પરિણમનનું એ ચોક્કસ સ્વરૂપ છે, શુદ્ધ પરિણમનનું એ ચોક્કસ સ્વરૂપ છે. તો અંતર્મુખપણે પરિણમવું એમ કેમ થયું કે એવો જ જેનો સ્વભાવ છે માટે એમ થયું છે? શું પદ્ધતિ આવી એમાં? કે જેવું શુદ્ધ પરિણમન છે એવા જ પરિણમવાનો સ્વભાવ રહેલો છે. જેમ દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત છે શું કહેવું છે? કે શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના જે પરિણામ છે એવા જ પરિણામને પરિણમવો એવો જ જીવનો સ્વભાવ છે. જીવનો સ્વભાવ આમ છે એમાં એના જે સ્વભાવનો જે ભાવ જોવો જોઈએ એ ભાવ અહીંયા વ્યક્ત ભાવથી સમજાવવામાં આવે છે. અને એ વ્યક્ત ભાવના પરિણમથી સમજાવવામાં આવે છે. અને પરિણમને જીવ ત્યાં અવેદ છે એમ કહીને ત્યાં અનુભવને પણ સમજાવવામાં આવે છે. એવી શૈલી છે એ આખા સમયસારની રહસ્યભૂત શૈલી છે. આખે એ સરળ કેટલી જગ્યાએ એ વિષય જો એ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો અનેક જગ્યાએ એ પ્રકારની વિવિક્ષા વારંવાર સરળપણે કથનમાં આવી છે. અને 47 શક્તિના પ્રવચનો જ પણ એ રીતે થયા છે. પહેલા પ્રવચનો વાંચ્યા ત્યારે ધ્યાન દેવું એ રીતે. પહેલું 19મી શક્તિનું પરિણમન શક્તિનું જ કુદ્યો પરિણામ શક્તિનું જે પ્રવચન હતું પાછું યુક્ત વિષય આ પ્રકારે છે. અને એમાં પરિણામ શક્તિનું પાછું પરિણામ પૂરતો એક પર્યાય છે અને એ પરિણામ થવાની જીવમાં શક્તિ છે અને શુદ્ધ પરિણામે પરિણમ્યો એવો જ જેનો સ્વભાવ છે પરિણામ શક્તિનો એ પ્રકારે નહીં તો ગુણ તો કોઈ વ્યાખ્યા કરો કોઈ ગુણ નહીં એટલે એ વાત પૂરી થઈ ગઈ. દ્રવ સ્વભાવની અનંત વિશેષતાઓમાંથી કોઈ એક વિશેષતા તે તેનો ગુણ છે. જેમ કે જાણવું તો જ્ઞાયક શક્તિ છે, જાણપણાની જેમાં જ્ઞાન થવાની જેમાં શક્તિ છે એ શક્તિરૂપ સ્વભાવ તે ગુણ છે. પણ એમ થઈ લેતા આત્મજ્ઞાનમય જ્ઞાન શક્તિ આમ લે છે એ શૈલી છે. એની અંદર બીજી ગાથાથી પાયો નાખ્યો છે ઠેઠ સમયસારમાં. આ પ્રકાર જીવને પોતાને સ્વરૂપ સમજવામાં સ્વાનુભવ થવામાં કઈ રીતે કામ લાગે છે આ પદ્ધતિ એ પ્રકારના દૃષ્ટિકોણથી જો એનું માંચન થાય અથવા સમજવાનો પ્રયત્ન થાય તો એમાં રહેલી ગંભીરતા કેટલી છે એ ખ્યાલમાં આવે છે. અહીંયા તો મુનિરાજનું વર્ણન કરે છે એમાં એ વિષય લીધો છે. કાલે થઈ ગયું થોડું ફરી દ્રવ તો નિવૃત્ત છે તેને દ્રઢપણે અવલંબીને ભવિષ્યના વિભાવથી પણ નિવૃત્ત. દ્રવ તો નિવૃત્ત છે જે ત્રિકાળી દ્રવ સ્વભાવ છે એ દ્રવ સ્વભાવ પોતે તો પ્રવૃત્તિમય છે જ નહીં. કેમ કે એ તો સામાન્ય સ્વરૂપે કુટસ્થ છે એટલે એ પોતે તો પ્રવૃત્તિમય છે નહીં. તે અપેક્ષા એ દ્રવ નિવૃત્ત છે એમ કહેવામાં આવે છે. ખરેખર તો પ્રવૃત્તિ નિવૃત્તિ એ સામાન્ય સ્વરૂપને લાગુ થતી નથી, કેમ કે એ સામાન્યનો ધર્મ નથી. પ્રવૃત્તિ નિવૃત્તિ એ સામાન્યનો ધર્મ નથી, એ તો પરિણામનો જ અપેક્ષિત ધર્મ છે, પરિણામ અપેક્ષિત ધર્મ છે. પણ શુદ્ધ પરિણામમાં, અંતર્મુખ પરિણામમાં બાહ્ય પ્રવૃત્તિનો અભાવ જોઈને તે પરિણામને નિવૃત્તિમય પરિણામ ગણવામાં આવે છે. તે નિવૃત્તિ પરિણામ દ્રવ સ્વભાવ સદ્રશ હોવાથી દ્રવ્યને પણ નિવૃત્ત કહેવામાં આવે છે. શુદ્ધતા અશુદ્ધતાની માફક દ્રવ તો નિવૃત્ત છે, તેને એવા દ્રવ્યને દ્રઢપણે અવલંબીને સ્વરૂપના આત્મબળથી સ્વસંવેદનના બળથી અવલંબીને આશ્રય કરીને એટલે અહમ બુદ્ધિ દ્રઢપણે ધારીને ભવિષ્યના વિભાવથી પણ નિવૃત્ત થાય. વર્તમાન વિભાવથી તો એમાં નિવૃત્તપણું છે, પણ ભવિષ્યના વિભાવની પણ એમાં નિવૃત્તિ ગર્ભિત રહેલી છે. નિર્જરા થઈને દ્રવ્ય સ્વરૂપ તો નિવૃત્ત છે, સ્વરૂપે તો દ્રવ નિવૃત્ત છે. જો આ ભેદ શૈલીથી હું શું વિચારે હું કે પરિણામ દ્વારા દ્રવ્યને અવલંબીને એમ કે છે, એનું તો દ્રવ્ય પરિણામમાં આવે છે એમ શૈલી આવે છે. નય અને નયના વિષયને ત્યાં અભેદ કરે છે. અનુભૂતિનો એક વિશિષ્ટ સરળ સુગમ સહેલો પ્રકાર છે. નહીં તો શું થાય છે કે ભેદ હોવા છતાં સર્વથા ભેદ નથી, કેમ કે નહીં તો બે પદાર્થ થઈ જશે. પહેલા પ્રવચનમાં એક વિષય આવતો બહુ સરસ સ્વરમાં સાંભળેલો છે, એ પ્રવચનો મોજૂદ છે કે પર્યાય પરિણમે છે અને દ્રવ કુટસ્થ રહે છે. દ્રવ સ્વભાવ સામાન્ય સ્વરૂપ કુટસ્થ રહે છે અને પર્યાય પરિણમે છે, તો પણ એવું નથી કે ઘંટીની જેમ ઉપરનું પડડું ફરે છે અને નીચેનું પડડું એમ એમ રહે છે. આવો એક દ્રષ્ટાંત આપતા બધું પ્રવચનમાં, ઘંટીમાં એવું બને છે કે નીચેનું પડડું છે એમને રહી જાય છે, ઉપરનું પડડું ફેર્યા કરે છે. એમ પર્યાય રૂપી ચક્કર ઉપર ઉપર ફેર્યા કરે છે ને નીચે ધ્રુવ એમને ત્રિકાળી રહી જાય છે. એવી રીતે દ્રવ્યના સ્વરૂપને સમજવું નહીં, કેમ કે એવું દ્રવ્યનું સ્વરૂપ છે નહીં. દ્રવ્ય જ પોતે પરિણમે છે, આખો પદાર્થ પોતે પરિણામ અપેક્ષાએ દ્રવ પોતે જ પરિણમે છે. દ્રવ પરિણમ્યું છે, ત્યાં દ્રવ્યું છે, દ્રવ પોતે દ્રવ્યું છે, એટલે કે એનું નામ દ્રવ્ય પાડ્યું છે. દ્રવ્ય તે દ્રવ્ય દ્રવ્યત્મ એ દ્રવ્ય જે દ્રવ્ય છે એનામાં દ્રવ્યું થાય છે. એમ પાણી જમે છે કે નહીં એટલામાંથી ભરેલો પાણીનો ઘડો હોય માટીનો, એમાંથી પાણી જ થોડું 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 જમીને બહાર આવે છે, તો અંદર છે એમાંથી બહાર આવે છે, અને બહાર આવવાના છિદ્રો છે એમાંથી બહાર આવે છે. એમ પદાર્થ પોતે પરિણમે છે. એમ પદાર્થની સળંગતા જોવી જોઈએ અને એ પદાર્થની સ્વરૂપતા જોવામાં સ્વાવલંબન અંતર અવલંબન શું છે એ પૂર્વક એની સમજણમાં આવવું જોઈએ, નહીંતર એના જ્ઞાનમાં બે ટુકડા થઈ જશે, સામાન્ય જુદું અને વિશેષ જુદું. આ વિશે જરા વધારે ઝીણો છે. એ શૈલી સમજાવવા માટે તો આ નિશ્ચય ને આશ્રિતની જે પદ્ધતિ છે એ અખત્યાર કરેલી છે. નહીતર એક ઘાન બે ટુકડા કરતા પણ સુંદરાચાર્ય ને નહોતા આવડતા એવું કાંઈ નહોતું. દ્રષ્ટિ પ્રકાશ બને એમાં પણ ભારે વાત છે. એક ઘાને બે ટુકડા દ્રવ જુદું ને પર્યાય જુદી બહુ મજા આવે છે એમ કે. આવું તો સમયસારમાં મળતું નથી એવું તમે દેવ દ્રષ્ટિ એમ નથી. કેટલાક તો બહુ ઉત્સાહમાં આવી જાય છે આગળ પડતું જોઈ જાય છે. ઘણા વર્ષ થઈ ગયા ઘરે આવ્યા ઉત્સાહમાં. અરે દ્રવ દ્રષ્ટિ પ્રકાશમાં તો તમે કમાલ કરી નાખે. સમયસર પાછળ રહી ગયું. કુંકુંદાચાર કરતા તો આગળ નીકળી ગયું. આ તો દેહ ધ્વનિ કરતા તિરાખમો ભાઈ તિરાખમો એમ ઉતાવળ કરવા જેવી નથી. ક્યાં આચાર્યોની સ્માણી અને ક્યાં દિવી ધ્વની એની પાસે એ વિષય કઈ એટલો બધો એવી રીતે આગળ લઈ જવા જેવો એમાં કઈ સમજણની વાત રહેતી નથી. એમ એ કુમકુંબાચાર્યના વચનોમાંથી ગુરુદેવનો જન્મ થયો છે અને એ ગુરુદેવના પ્રવચનોમાંથી સોગાનીજીનો જન્મ થયો. પછી એમ કહી એ તો દાદા છે એમાં એવી રીતે એમ લઈ જાઓ એ વાત કઈ સમજણ વાળી રહેતી. વેદાંત કરતા વેદાંતે ક્યાં એને ખબર છે વેદાંતમાં કેમ ગૂંચવણ છે. મૂળ તો શું છે કે જીવ સામાન્ય રીતે પોતાની મતિ કલ્પનાથી સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાનીની અને અનુભવીની આજ્ઞાએ નહીં, પોતાની મતિ કલ્પનાથી. અને પોતાનો મતિ દોષ છે એને ત્યાં એ દ્રઢ કરે છે. દેવ મતિ દોષ છોડવા માટે વિષય છે એને ત્યાં એ દ્રઢ કરી જાય છે. પછી તો કોઈ તકલીફનો પાર છે. એટલે તો ગુરુદેવ કહે છે ને ભાઈ બહુ ધીરાના કામ છે. આ વિષય એવો છે કે બહુ ધીરાના કામ છે. બહુ ધીરજથી બહુ ગંભીરતાથી પોતાનું સ્વરૂપ સમજવા યોગ્ય છે. જેમ છે તેમ સમજવા યોગ્ય છે અને જ્યાં સુધી જેમ છે તેમ સમજાયને અનુભવ ગોચર થાય નહીં ત્યાં સુધીમાં આ સમજણના વિષયમાં તું જિજ્ઞાસાને છોડીશ નહીં. આમ સમજાઈ ગયું એમ કરીને હું વાતને પૂરી કરીશ. દ્રવ્યો જ પોતે પર્યાયરૂપ થાય છે એમ કહેવાય છે. દ્રવ પોતે પર્યાયરૂપ થાય છે એમ કહેવાય છે. શું આમાં કથન છે એમાં રહસ્ય શું છે? એ દ્રવ ક્યાં રહ્યું કે પોતાની અવસ્થામાં રહ્યું છે. અવસ્થા સ્થા એટલે રહેવું. ચોક્કસપણે ક્યાં રહેવું છે દ્રવનું કે એની એનું નામ જ એટલા માટે અવસ્થા રહ્યું. અવસ્થા એવું નામ થયું છે. બીજી એક શૈલી જો ભેદની આવે છે અને એમાં જે અનાદિથી એની ભેદવાસિત બુદ્ધિ છે તેથી ભેદની જે પ્રધાનતા કરી જાય છે એમાં આખી આ જે અનુભવની શૈલી છે એ ચૂકી જાય છે. એ પ્રકાર એના હાથમાં આવતો નથી. એટલે શરૂઆત જ અહીંથી કરી છે. સમયસર જૂની ગાથાથી શરૂઆત કરી છે, એમાં જીવને આ શૈલીથી વાયરો છે, ડાયવર્ટ કર્યો છે. તો જો આ પદ્ધતિ છે તારા સ્વરૂપને સમજવા અને અનુભવવાની આ પદ્ધતિ છે, આ પ્રકાર છે, એ બરાબર તારા ખ્યાલમાં આવી જાય, તારા લક્ષમાં આવી જાય કે આમ છે પદાર્થનું સ્વરૂપ, પછી તને એના ભેદોમાં જતા વાંધો આવશે નહીં. ભેદ તો એટલા બધા છે કે એક સમયના પરિણામમાં ઉત્પાદ વિધ્રુવ એક સાથે છે, સમય એક ને ઉત્પાદ વિધ્રુવ એમાં ત્રણ પ્રકાર એક સમયમાં છે પરિણામમાં, અને તેમાં વ્યયથી ઉત્પાદ નિરપેક્ષ, ઉત્પાદથી વ્યય નિરપેક્ષ, અને ધ્રુવથી ઉત્પાદ નિરપેક્ષ ને ઉત્પાદ થી ધ્રુવ નિરપેક્ષ, એટલે અર્થ સુધીની નિરપેક્ષતા ભેદથી જોવામાં આવે છે. તો પણ એ બધું મળીને એક દ્રવ છે, એક પદાર્થ છે, એવી એની અભેદ સત્તાને સમજવી જોઈએ અને અનુભવમાં લેવી જોઈએ. નહીતર એકાંત ભેદનો અનુભવ રાગ ઉત્પાદક થશે, રાગનો ઉત્પાદક થશે, અને ક્યારે અનુભવ થશે એને રાગ નથી. વિકારી દ્રવ પર્યાયમાં આવતું નથી, આવે ને, બહુ સ્પષ્ટ આવે કે ત્રિકાળી દ્રવ છે એક સમયની પર્યાયમાં આવતું નથી, અને એક સમયની પર્યાય ત્રિકાળીને સ્પર્શતી નથી, પહોંચતી નથી. અર્થાવબોધ સામાન્ય અલિંગ્રહણ 19મું બોલ છે ને, અર્થાવબોધ સામાન્ય તે જેને નથી, એટલે કે દ્રવનું અવલંબન જેને નથી, એવી શુદ્ધ પર્યાય છે આત્મા છે એમ મકો પાડીને કહ્યું. કેમ છે કે ઘણું કહ્યું છે, અનેક પ્રકારે કહ્યું છે, અને અનેક પ્રકારે કહેવા છતાં એનું સમગ્ર સ્વરૂપ શું છે એ જ્યાં સુધી જ્ઞાનમાં ન આવે ત્યાં સુધી એની એ વિષયમાં સમજણ યથાર્થતાને પામે છે એ વાત રહેતી નથી. અને જ્યાં સુધી સમજણની ભૂમિકામાં સમજણની કક્ષાએ વિપર્યાસ ભજે છે ત્યાં સુધી અનુભવ પર્યંત કોઈ પહોંચે એ વાતમાં પણ કાંઈ માલ છે આવું છે. બુદ્ધિ જ હજી ઉલટું 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 કામ કરે એ પ્રકારનો મતિ દોષ હોય ત્યાં સુધી એને અનુભવનું બળ કઈ રીતે ઉત્પન્ન થાય, અંદરમાંથી જે ઉપાદાનની શક્તિમાંથી જે બળ આવવાનું છે એ આવવાનો તો કોઈ અવસર છે. કેમ આટલા મતાંતરો થયા? મતાંતરો થવાનું એ કારણ છે કે મતિદોષથી જે કાંઈ સ્વરૂપને વિશે કલ્પના કરવામાં આવી અને એ કલ્પના જુદા જુદા પ્રકારે વૃદ્ધિગત થઈ, એ વૃદ્ધિગત થઈને એને અનુસરનારો સમૂહ થયો સમાજનો, એ બધો સંપ્રદાય અને વાડામાં પ્રસિદ્ધ થઈ ગયો. કઈ વસ્તુનું સત્ય સ્વરૂપ કઈ બે પ્રકારે હોય એ કઈ સંભવિત છે? જેવું છે તેવું વસ્તુનું સ્વરૂપ સત્ય છે, જેવું છે તેવું જ સત્ય છે, એથી અન્યથા પ્રકારે કિંચિત માત્ર પણ હોઈ શકે નહીં. શું કહે છે અહીંયા કે દ્રવ તો નિવૃત્ત છે એ એકનું સામાન્ય લક્ષમાં લઈને વાત છે. જે વિકાળી સ્વભાવ સ્વરૂપ છે એમાં તો પ્રવૃત્તિ નથી અને નિવૃત્તિ એ નથી, છતાં એને અપેક્ષા એ નિવૃત્ત કહેવામાં આવે છે. તેને સેવા સ્વભાવને, નિવૃત્ત સ્વભાવને, નિવૃત્ત દ્રવ્યને દ્રઢપણે અવલંબીને, એટલે એમાં હું પણ પોતાનું અસ્તિત્વ ત્યાં હોવાથી, ત્રિકાળી અસ્તિત્વ એમાં હોવાથી, પોતાની હૈયાતીને દ્રઢપણે અવલંબીને, પોતાની હૈયાતીને દ્રઢપણે જાણીને, ભવિષ્યના વિભાવથી પણ નિવૃત્ત થા. વર્તમાન વિભાવથી તો નિવૃત્ત થાવ, પણ ભવિષ્યના વિભાવથી પણ શબ્દ લીધો, કેમ કે વર્તમાનથી તો નિવૃત્ત થાય જ છે. જ્યાં અંતર અવલંબન આવ્યું ત્યાં વર્તમાન વિભાવ તો ઉત્પન્ન થતો નથી, પણ ભવિષ્યમાં જે કોઈ કર્મો ઉદયમાં આવવા લાયક છે એમાં આ જીવનું જોડાવાનું પરિણામ નાશ પામશે, જોડાશે નહીં, તેથી એને ભવિષ્યનો વિભાવ પણ થશે. એને મુક્તિ તો જેમના હાથમાં આવી ગઈ છે એવા મુનિઓને વેદ જ્ઞાનની તીક્ષ્ણતાથી પ્રત્યાખ્યાન થાય. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ. પ્રત્યાખ્યાનનો સામાન્ય અર્થ છે ત્યાગ, છોડવું. આ પછકાણ લેશે, માગજી શબ્દ છે પછકાણ, ગુજરાતી એનું પ્રત્યાખ્યાન. સવારમાં ઉપવાસ કરવો હોય તો પછકાન લેવા જાય છે, આજે આહારનો, એનો અર્થ કે આજે આહારનો મારે ત્યાગ છે. તો મુનિઓને વેદ જ્ઞાનની ઉગ્ર દશાથી પોતાના સ્વરૂપમાં અંતર અવલંબન વર્તે છે, રાગાદી પરદ્રવ પ્રભાવથી ભીનપણ અનુભવમાં આવે છે, એવું ઉગ્રપણે થઈ રહ્યું છે. તીક્ષ્ણતાથી એટલે ઉગ્રપણે ભેદ જ્ઞાનનું પરિણમન થઈ રહ્યું છે. તેમાં પરદ્રવ અને પરભાવનો ત્યાગ થઈ રહ્યો છે, અથવા પરદ્રવ અને પરભાવ રૂપે પોતે પરિણમતા નથી, એવું મુનિઓને થઈ રહ્યું છે. એ મુનિઓ કેવા છે? મુક્તિ તો તેના હાથમાં આવી ગઈ છે. હવે મુક્તિ માટે એમને કોઈ શંકા છે એ વાત રહેતી નથી. માણસને કોઈ ચીજ હાથમાં આવી ગયા પછી એમ નથી લાગતું કે હવે આ ચીજ મારા કબજામાંથી જશે, મારા કબજા બહાર હવે આ ચીજ જશે એમ ન લાગે. ત્યારે એમ કહેવામાં આવે છે કે હવે અમારા હાથમાં આવી ગઈ છે. એ મુક્તિ પરિપૂર્ણ શુદ્ધિની જેમને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ છે. કેટલો દ્રઢ ભાવ છે! ભલે મુનિ છે, મુક્તિ તેમની ભવિષ્યની પર્યાય છે, તો પણ મુક્તિ એમના હાથમાં આવી ગઈ છે. અથવા સહજ જ લીલા માત્રમાં જાણે એ મુક્તિમાં આવી જશે, સહજ જ પણ એ મુક્તિમાં એ પ્રમી જશે. એવી જેમની સ્થિતિ છે પરિણમનની, એવા મુનિઓને વેદ જ્ઞાનની ઘણી તીક્ષ્ણતા હોવાથી પ્રત્યાખ્યાન થાય છે એટલે પરદ્રવ્ય સંબંધીનો રાગને એમની ઉત્પત્તિ થતી નથી. અનેક પદાર્થોને ગ્રહણ કરવા સંબંધીનું જે પરિણમન, એનો અભાવ થવો, એનું નામ ત્યાગ છે. આ નિશ્ચય પ્રત્યાખ્યાનનો વિષય છે. નિશ્ચય પ્રત્યાખ્યાન એટલે કે ખરેખર પરદ્રવ્યને ગ્રહણ કરવા સંબંધીના ભાવની ઉત્પત્તિ ન થવી, એને નાશ થયો એમ કહેવામાં આવે છે. પરદ્રવ્ય સંબંધિત ભાવનો નાશ થવો એટલે ઉત્પન્ન થવા, ઉત્પન્ન થવા એટલે ભેદ જ્ઞાનપૂર્વક જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય છે, ત્યારે એ જ્ઞાનને જ પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. અને એ જ્ઞાનમાં સ્વભાવથી જ પરદ્રવ્ય અને પરભાવનો અભાવ રહેલો છે. એ અભાવને અહીંયા ત્યાગ કહેવામાં આવે છે. શાસ્ત્ર વચન ઉપર પ્રવચન ચાલતું હશે એમાંથી ટુકડો વિનિમય છે. જો તારી ગતિ વિભાવમાં જાય છે, ગતિ એટલે પરિણામની ગતિ, પરિણામનો વેગ, જો તારા પરિણામનો વેગ ગતિ છે ને, સ્પીડને બતાવે છે, વિભાવમાં જાય છે તો તેને ઉતાવળથી ચૈતન્યમાં લગાડ. બહુ સુંદર માર્ગદર્શન છે. તું એમ કહે તો શું કરીએ, એકદમ પરિણામ ચાલ્યા જાય છે અનેક પ્રકારના વિભાવમાં અને આકુલતા થઈ જાય છે, દુઃખ થઈ જાય છે અને પરિણામ કઈ રોકા રોકાતા નથી. કરું છું અને થયા પછી ખબર પડે કે આ પરિણામ આવા થાય છે મને હું ઈચ્છતો નથી, તો પણ જે થયા એમાં કરું છું, એમાં તો કઈ થઈ શકે એવી કોઈ સ્થિતિમાંથી જાગૃતિ લાવવા માટે બહુ સારો ધ્વનિ છે આ વચન. જો તારી ગતિ વિભાવમાં જાય છે તો તેને ઉતાવળથી એટલે ત્વરાથી એમ એકદમ ઉતાવળનો અર્થ એકદમ તો ચૈતન્યમાં પરિણામને લગાડ. એનો અર્થ એ છે કે જે કોઈ તારા પરિણામની ગતિ વિભાવમાં ચાલી જાય છે એનું જો તું પૃથક્કરણ કરીને એની સમજણ કર તો એ વાત સ્પષ્ટ છે કે ત્યાં સ્વરૂપ જાગૃતિનો અભાવ રહેલો છે. એટલું તને સ્પષ્ટ સમજાશે કે સ્વરૂપની જાગૃતિનો ત્યાં બિલકુલ અભાવ હતો, તેથી પરિણામ ક્યારે ક્યાં કેમ ચાલ્યા ગયા અને કેટલા રસથી ત્યાં તરબોળ થઈને રહ્યા એ પ્રકારના પરિણામમાં કાંઈ ખબર રહેતી નથી. તો એ જાગૃતિ માટે શું થવું જોઈએ કે એકદમ ચૈતન્યમાં તોરાથી ઉતાવળપણે એકદમ જાગૃત થઈને એ પરિણામને તારી ગતિને ચૈતન્યમાં લગાડ. દૃષ્ટાંત ગુરુદેવ આપતા હતા કે કોઈ માણસ ફેર ખુદડી ફરે છે, મારા ફોકડા ફોળા આશ્ચર્ય ફરે છે ને, એક બાજુ ખૂબ ચક્કર 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 વેગથી ફરે, સ્પીડથી ફરે. હવે જે દિશામાં એ ફરે છે એની ઉલટી દિશામાં એ ફરવું હોય તો એને ઉલટી દિશાનો વિચાર કરતા એકદમ પહેલા થંભી જવું પડે, અટકે પછી ફરે છે. એકદમ ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વભાવને એકદમ જાગૃતિમાં હું માત્ર ચૈતન્ય સ્વરૂપ છું, નાતા માત્ર છું એમ એકદમ એક વખત એમાં પરિણમનમાં એને ઠંડી જવું જોઈએ, એકદમ લગાડે એમ કહે છે. આ બધું જોરથી એની જાગૃતિ આવી જેવું કરે. હું શુદ્ધ ચૈતન્ય છું ને, નિર્વિકાર ચેતન છે જે આત્મા પોતે, એના સ્વરૂપને એને એકદમ જાગૃત થઈને લક્ષમાં લેવું જોઈએ. ઉતાવળથી છે ને એમાં ધ્વનિ બહુ સારો છે. શ્રીમદજીએ તો આ શબ્દો લગભગ 10 બોલ લીધા છે ને, ત્વરાથી સ્વરાથી ભિન્નતા કર, સ્વરાથી સ્વરૂપમાં ભિન્નતા કર, સ્વરાથી પરથી ભિન્નતા કર, સ્વરાથી કર એટલે અત્યારે જ કર, એમાં જાગૃતિ લાવ અને બળપૂર્વક એ રીતે પરિણમન, સ્વરૂપના બળપૂર્વક એ રીતે, કેમ કે એમ જ પરિણમવાનો તારો સ્વભાવને સ્વરૂપ છે, બીજી રીતે તારા સ્વભાવ સ્વરૂપમાં કોઈ ભાવ છે? જો પૂછો, કેમ કે આ બાજુ વિભાવનું પણ બળ છે, જે ગતિ લીધી ને, તારી ગતિ વિભાવમાં જાય છે એટલે કે વિભાવનું પણ બળ પ્રવર્તે છે. જો કે એ બળને બહુ વજન દેવા જેવું નથી, પણ છે એટલું એને જાણવું જોઈએ. અને સ્વરૂપની સ્ફૂરણા માત્રમાં એટલું બળ જાગે છે, એક સ્વરૂપનું સ્ફૂરણ કરે કે હું તો નિર્વિકાર જ્ઞાતા માત્ર છું, એ સ્ફૂરણામાં એનું વિભાવનું બળ તદ્દન ઓસરી જાય. એ રીતે ઉતાવળથી, વેગથી, જોરથી તારી ગતિને, પરિણમનના બળને ચૈતન્યમાં લગાડ. આખું જે દ્રવ છે, એ આખું દ્રવ છે એ પ્રણમી રહ્યું છે, પદાર્થ આખો પોતે પ્રણમી રહ્યો છે. હવે જે પરિણમન છે એમાં જાણવા જોવાની અવલોકન કરવાની જે ક્રિયા છે, એ ક્રિયાથી જોવે છે કે હું શુદ્ધપણે પરિણમું એવો મારો સ્વભાવ છે. અને જે અહીંયા વેદન છે, જ્ઞાન વેદન છે, સ્વસંવેદન છે, એવો જ પરિણમવાનો મારો સ્વભાવ છે, એમ જોરથી તું એને લગાડ. તારી ગતિને ઉતાવળથી ચૈતન્યમાં લગાડ. સ્વભાવમાં આવવાથી સુખ અને ગુણોની વૃદ્ધિ છે. એ જ્યાં પરિણમનની ગતિ સ્વભાવમાં આવી તો એમાં સુખની વૃદ્ધિ થશે અને અનંત ગુણોના શુદ્ધ પરિણમનની વૃદ્ધિ એમાં થશે. ગુણોની વૃદ્ધિ થશે એટલે પરિણમનમાં જે તારતમ્યતા વધે છે એને ગુણ વિધાન એમ કહેવામાં આવે છે. શક્તિ અપેક્ષાએ તો ગુણ જેવડા જેટલા છે એટલા નેવડા છે, એમાં કઈ હાનિ વૃદ્ધિ થવાનો પ્રકાર હોતો નથી. પણ પોતે જ્યાં સ્વભાવમાં આવ્યો એમ થયેલી લીધી છે. સ્વભાવમાં આવવાથી, સ્વભાવમાં આવવાથી એટલે શું કે પોતે જ્યાં સ્વભાવમાં આવ્યો, કેમ કે આખે આખો પરમાય જતો હતો, એમાં કઈ એમ નથી કેતો કોઈ જીવ કે હું તો પરિણામ અપેક્ષાએ વિભાવ કરું છું, દ્રવ અપેક્ષાએ હું ક્યાં વિભાવ કરું છું, ત્યાં તો આખે આખો જ પોતાને અનુભવી લે, અનુભવને તો તપાસે, બસ બિલકુલ એ પદ્ધતિ છે. જેમ આખે આખો ત્યાં જોવાય છે એમ તું આખે આખો આ રીતે આવો એમ છે. અને દ્રવ જ પરિણમે છે ને, બીજું કોઈ થોડું પરિણમે છે. એ રીતે સ્વભાવમાં આવવાથી સુખની વૃદ્ધિ થશે અને ગુણોની પણ વૃદ્ધિ થશે. વિભાવમાં જવાથી દુઃખ અને ગુણોની હાનિ થશે. જેટલો તું વિભાવમાં જઈશ એટલું તને દુઃખ થશે અને એટલું એટલા જ તારા ગુણ હાનિ પામશે. તારી શક્તિ છે અશક્તપણાને પામશે. જે જીવ વિભાવમાં એક રસે પ્રણમી રહ્યો છે અથવા વિભાવને જ પોતાનું સ્વરૂપ માનીને એવા શ્રદ્ધાંતથી પ્રણમી રહ્યો છે, એને સ્વભાવરૂપ પરિણમવાનું બળ જ ઉત્પન્ન થતું નથી, બળ આવતું નથી. દીમાં ભલે ખ્યાલ આવે કે આમ છે આમ છે આમ છે આમ છે, પણ બળ આવ્યું એ જ્યાં સુધી વિભાવમાં હું પણ એનું બરાબર સુદૃઢપણે રહ્યું છે ત્યાં સુધી એને બળ આવી શકતો નથી, એ પોતાના સ્વરૂપને અનુભવવા સમર્થ થતો નથી, પરિણમન અપેક્ષાએ એનું સામર્થ્ય ત્યાં હણાઈ ગયું છે. તેથી એમ કહે છે કે વિભાવમાં જવાથી દુઃખ દુઃખ થશે અને ગુણોની પણ હાનિ હાનિ થશે અને એકાંતે દુઃખનો અનુભવ થશે, આકુળતાનો અનુભવ થશે અને તારા ગુણો ગુણોની હાનિ થશે. તારા ગુણો એમાં હણાય છે, નાશ પામી રહ્યા છે. માટે ઉતાવળથી સ્વરૂપમાં ગતિ કર, વળી પછી ઉતાવળ સુધી કરે. તેથી એકદમ ઝડપ કરીને ત્વરાકથી હું સ્વરૂપમાં ગતિ કર, જરા પણ પ્રમાદ કર્યા વિના સ્વરૂપમાં પરિણમને લઈ જા, એમાં પ્રમાદ કરવા જેવો નથી. પહેલા સમજો ને પછી પુરુષાર્થ કરીશ એ વાત પણ જ્ઞાનીઓ સંમત કરતા નથી, પછી બીજી તો વાત રહેતી નથી. સમજવાની સાથે સાથે સમજણની સાથે સાથે તું પ્રયત્નમાં લાગે એમ કહે છે. સમજણ કરીને અટકી જા કે પહેલા સમજણ કરું પછી એમ કરીને અહીંયા અટકી જા પછી વાત લઈ જા, એ વાત અમે યોગ્ય ગણતા. આ તો પ્રકાર જ એવો છે, બોટ વર્તમાન પાત્રતા છે, વર્તમાન પાત્રતા છે, વર્તમાન પાત્રનું આ એક લક્ષણ છે. એમાં એ નથી વર્તમાન પાત્ર કોને કહેવાય, સત્તર પાનું 46 નંબર બહુ બહુ સારું વચન જ કોઈ બહુ સારું આવ્યું છે. જીવન આત્મા મય જ કરી લેવું એવો ધ્વનિ આવ્યો છે. હું મોક્ષું છું તો તારું જીવન આત્મામય એક વાર થઈ જવું, જેમ બહારના કાર્યોનો રસ ચડે છે તો તે મય તારું પરિણમન થઈ જાય છે. પૈસા કમાવાનો રસ ચડે, ભણી ઉતરે પછી લાગે ધંધે, એવો રસ ચડે એવો રસ ચડે, બસ આ એક જ છે ને બીજું કઈ દુનિયામાં કામ છે એમ કે છે. હવે જો તારે તારા સુખની કમાણી કરવી હોય, આનંદની કમાણી કરવી હોય તો જીવન આત્મામય કરી લેવું જોઈએ, એ વર્તમાન પાત્ર છે એમ બીજું છે. વર્તમાન પાત્રમાં એકાલે વચન રાખ્યું છે. એમ સમજવા સમજતા હવે જ પ્રયત્નમાં લાગવું એ પણ વર્તમાન પાત્રતાની નિશાની છે, લક્ષણ છે. અત્યારે સમજું છું અને ભવિષ્યમાં એ સમજણને હું ઉપયોગમાં લઈશ, હવે પછી એનો પ્રયત્ન કરીશ, એક વાર બરાબર સમજી લઉં પછી પ્રયત્ન કરીશ, એમાં ભલે કદાચ ગર્ભિત પાત્રતા હોય પણ વર્તમાન પાત્રતા છે, વર્તમાન પાત્ર ઉપાડ આવે છે જેનો સમજતા વેત, જેનો એ સમજણને ઉપયોગમાં લેવાનો ઉપાડ આવે છે એ વર્તમાન પાત્ર છે. માટે ઉતાવળથી સ્વરૂપમાં ગતિ કર, અત્યારે જ આ જ ક્ષણે આ જ વર્તમાનમાં કાર્ય કર, કાર્ય તો પ્રત્યેક વર્તમાનમાં જ થશે અને તેથી બિલકુલ પ્રમાદ કર્તવ્ય છે. જેણે ચૈતન્ય ધામ ને ઓળખી લીધું તે સ્વરૂપમાં એવા સુઈ ગયા કે બહાર આવવું ગમતું નથી. જેમ કોઈને ગાઢ નિંદ્રા આવે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે આ જામી ગયા છે. શું કે છે? જામી ગયા છે. ગાઢ નિંદ્રા જોઈને જામી ગયા છે એમ કહેવામાં આવે. એમ જેણે ચૈતન્ય ધામને ઓળખી લીધું, અનંત ગુણાત્મક ચૈતન્યના અનંત વૈભવાત્મક ધામને જેણે ઓળખી લીધું કે આવું મારું સ્વરૂપ છે, આવું દિવ્ય સ્વરૂપ છે, સિદ્ધપદ સ્વરૂપ હું પોતે છું, અનંત અનંત ગુણના વિલાસ સ્વરૂપ છું, એવું જેણે અંતરંગમાં ચૈતન્ય ધામને ઓળખી લીધું તે સ્વરૂપમાં એવા સુઈ જાય, એવા સ્વરૂપમાં જામી જાય છે તેને બહાર આવવું ગમતું નથી, રૂચતું નથી. અંદરમાં આનંદ ને શાંતિ એવા છે કે એને એ શાંતિ અને આનંદ છોડીને બહાર આવવું એને બિલકુલ ગમતું નથી. કેમ કે બહાર આવતા રાગની ઉત્પત્તિ થાય છે અને એ રાગમાં દુઃખનો અનુભવ થાય છે. ક્યાં અંદરનો આનંદ ને શાંતિ અને ક્યાં બહારની આકુળતાનું દુઃખ. કોણ અંદરની શીતળતા છોડીને બળબળતા અંગારામાં પડે એ તો કઈ એને ગમે. જેણે સ્વરૂપને ઓળખી લીધું અને ઓળખીને જે એમાં જામી ગયા એમ કહે છે એને પછી બહાર આવવું ગમતું નથી. આવી જવાય છે પણ એને આવવું છે ને આવી જવાય છે એમ છે નહીં, નથી આવવું ને આવી જવાય છે એમ કહે છે. હવે એમ જુએ છે નાની તો અમારી જેમ ખાય છે, અમને મીઠાઈ પીરસીને અમે ખાધી, એમને મીઠાઈ પીરસીને એમણે ખાધી, અમને ગળું લાગ્યું હશે એવું એમને ગળું જ લાગ્યું હશે ને. ઠીક, મારે તારા ગળા ગળું લાગવામાં ફેર છે ને એને લાગવામાં ફેર છે. એનું લક્ષ નથી, એનું લક્ષ ચૈતન્ય ઉપર છે. ચૈતન્યના આનંદથી લક્ષ એનું છૂટતું નથી. અને તારીતનગરનો આનંદ શું છે એનો પત્તો નથી, એને તને કોઈ ખબર નથી. હું બહારના સ્વાદના ગળપણમાં તન્મય થઈ ગયો છું. ગયા રસનો રસ છે, જાણે કોઈ પણ એના આત્મામાં ઉતરી જતું હોય એવો એને અનુભવ થાય છે. જાણે ગયો રસ એના આત્મામાં ઉતરતો હોય એવો તન્મય પણ અનુભવ થાય છે. પેલાને લક્ષ ફરતું નથી, આનંદનું લક્ષ ફરતું નથી. થોડો જાય છે તો એમાં દુઃખનો અનુભવ થાય છે, એને દુઃખનો અનુભવ છે. આને સુખનો કલ્પેલા સુખનો અનુભવ છે અને અહીંયા દુઃખનો અનુભવ છે. બે વચ્ચે મોટો ફેર છે. જેમ પોતાના મહેલમાં સુખેથી રહેતા હોય એવા ચક્રવર્તી રાજાને બહાર આવવું ગમતું જ નથી. અંદરમાં અસંખ્ય પ્રદેશી અનંત અનંત આનંદથી ભરચક ભરેલો એ નિવાસ કરવાનો આત્માનો મેલ છે. મેલની ઉપમા એટલા માટે આપી છે કે મોટા ચક્રવર્તીના મહેલમાં ઘણો વૈભવ હોય છે, જાગ ધમાળ હોય છે, એમ અંદરમાં પણ આત્માનો આનંદાદિ ગુણોનો અનંત વૈભવ રહેલો છે. અનંત વૈભવથી સમૃદ્ધ છે આત્મા, અનંત વૈભવથી સમૃદ્ધ છે. તેથી ઉપમા લીધી છે કે જેમ ચક્રવર્તી રાજાને પોતાના વૈભવો છોડીને બહાર આવવું ગમતું નથી, તેમ ચૈતન્યના મહેલમાં જે બિરાજી ગયા તેને બહાર આવવું મુશ્કેલ પડે એવા ભાવ ભીના વચનો છે. તેમ ચૈતન્યના મહેલમાં જે બિરાજી ગયા, બસ અંદરની શાંતિમાં જે ડૂબ્યા તે ડૂબ્યા, અંદરમાં સ્વરૂપાકારે જે બિરાજમાન થયા તેમને પછી બહાર આવવું મુશ્કેલ પડે છે અને બહાર આવવું ગમતું ઈચ્છવાતું નથી. જેમ કોઈ આંખની પાપણથી ઉકોડો વાળવાનું કે આમણાથી તો ઠીક છે, કે કોઈ એટલો સ્થૂળ છે આંખ પાસે રીતિ ઉપાડવા જેવું લાગે છે, ઉકોડાનો વિચાર આવ્યો છે, ઉકોડ થાંભો છે આખો અને આંખની પાપણે છે એવું થાંભો છે, અશક્ત લાગે, પોતાને એમ લાગે કે આ મારાથી કાઢી શકે હું નથી. એમ જ્ઞાનીઓને બહારના કામમાં બોજો લાગે છે. જીવકાયો જગતના જીવો આસક્તિથી અને તીવ્ર રસથી અને હોંશથી અને ઉત્સાહથી કરે છે, એવો જોર કરે કે જાણે આખી દુનિયાને ઉથલ પાથલ કરી નાખો. આકુલતા કેટલી થાય છે એટલી એને એની ખબર એને છે નહીં. એ જ કાર્યોમાં જ્ઞાનીને પોતાની અશક્તિ લાગે છે, બોજો લાગે છે, એ કાર્ય એને કરવા ફાવતા નથી. તેમ ચૈતન્યના મહેલમાં જેવો બિરાજી ગયા છે એટલે જે અંદરમાં ફરીને ઠામ થયા છે, શાંત 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 ભાવે જે અંદરમાં પ્રણમી ગયા છે તેને એ શાંતિમાંથી અશાંતિમાં મુશ્કેલ પડે છે, એને મુશ્કેલી લાગે છે. એ અશાંતિના ભાવમાં એને ઉત્સાહ હોવાનો તો સવાલ રહેતો નથી. બહાર આવવું તેને બોજો લાગે છે, જે ગણી જે લેવો છે અંદરમાં જે નિરુપાધિક પરિણમન છે, અંદરમાં જે ઠરતું પરિણમન છે, અંદરમાં જે જામતું અંતર્મુખમાં પરિણમન છે, એ પરિણમનને બહાર ફરવું, બહાર આવવું એ એનો બોજો છે. એવી ઉપાધિ લાગે છે, એવો બોજો લાગે છે કે કોઈ રીતે ફાવતું મને નથી. શરીરમાં રોગ આવે તો એ શરીરના રોગને દુરસ્ત કરવો એ ઉપાધિ છે. જગતના જીવને એ વ્યાધિ મટાડવા સિવાય બીજું એને ચેન પડતું નથી કે આ વ્યાધિ મટે, શરીરનો રોગ મટે તો સારું. એને રોગ મટાડવા માટે ઉપાધિ કરવી એ બધો લાગે છે. આમ છે શરીરનો રોગ શરીરમાં થવું હોય એમ એમ એ પરિણામમાં બોજો આવે છે. એ બોજો પછી ઉપાડવા માંગતા નથી, સ્વેચ્છાએ કરીને તો ઉપાડવો નથી એમ વાત, પરેચ્છા વિચારીને શબ્દ ભેદ નથી એમ કહ્યું. અર્થ એ છે શ્રીમદજી, પરેચ્છાએ બીજાની ઈચ્છાએ કરવું પડે તો પણ એ અણગમાથી કરવાનો પ્રકાર છે, સ્વેચ્છાએ કરવું નથી. જેઓ ચૈતન્યના મહેલમાં બિરાજી ગયા છે એમ તેને બહાર આવવું મુશ્કેલ પડે છે, બહુ એમને પોતાના ભાવો બહુ ખોલ્યા છે, અને બહારમાં આવવું તેમને બોજો લાગે છે. વાત પોતાના અનુભવથી કરે છે, આંખની પાસે રેતી ઉપાડવા જેવું આકરું લાગે છે. કોઈ એમ કરે કે નદીમાંથી રેતી ઉપાડવી છે તો એના માટે તો હુંગલો જોઈએ, અને હુંગલાને ઉપાડવાની તાકાત પણ જોઈએ, માથે ચડાવે ત્યારે લઈ જાય ને, અહીંયા એ શક્તિ રહી નથી. જગતના બહારના કાર્યો કરવા માટે જ્ઞાની અશક્ત થયા છે, અને પોતાના ચૈતન્ય સ્વરૂપમાં મુક્તિ સુધી પહોંચવા એ સશક્ત થયા છે. અહીંયાથી અશક્ત છે અને ત્યાંથી એ સશક્ત છે. આંખ પાસે રેતી ઉપાડવા જેવું આકરું લાગે છે, સ્વરૂપમાં જ આસક્ત થયો, જે જીવ સ્વરૂપમાં જ આસક્ત થયો, અનંત ચૈતન્ય વૈભવની જેને આસક્તિ થઈ, પોતાની સુખ શાંતિ ને આનંદની અંદરમાં જેને આસક્તિ થઈ, એને બહારની આસક્તિ તૂટી ગઈ છે, એ નિરસ પરિણામ થઈ ગયું છે. કેમ કે એમાં ક્યાંય સુખ દેખાતું નથી, ને સુખ દેખાતું છે ને પછી આવવાનો પ્રશ્ન રહેતો નથી. ઉલટાનું, જેટલા અંશે પરિણમન બહાર જાય છે એમાં દુઃખનો અનુભવ થાય છે, તો પ્રત્યક્ષ દુઃખના અનુભવમાં આસક્તિ કોને થાય? જેને પ્રગટપણે દુઃખરૂપ અનુભવ થાય એ દુઃખમાં આસક્તિ કોને થાય? દુઃખનો અનુભવ દુઃખરૂપે